એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાના ઊંડાણમાં ઉતરી રહ્યા છીએ જેને એમ કહીએ તો ખાલી ચર્ચા નથી જગાવી, પણ આપણને બધાને નૈતિકતાના કેટલાક બહુ અઘરા સવાલો પૂછવા પર મજબૂર કર્યા છે.
હા, બરાબર.
આપણે વાત કરી રહ્યા છીએ બર્નાર્ડ શ્લિંકની ખૂબ જ જાણીતી અને હા, ક્યારેક વિવાદાસ્પદ પણ ગણાયેલી કૃતિ ધ રીડરની. એનું મૂળ જર્મન શીર્ષક છે ડેર વોરલેઝર.
ડેર વોરલેઝર એટલે કે વાંચી સંભળાવનાર.
બરાબર. અને આ પુસ્તકના લેખક બર્નાર્ડ શ્લિંક, જેમનો જન્મ 1944માં થયો, એ પોતે પણ એક રસપ્રદ વ્યક્તિત્વ છે. ખાલી નવલકથાકાર જ નહીં, પણ જર્મનીના એક નામાંકિત ન્યાયશાસ્ત્રી, કાયદાના પ્રોફેસર પણ ખરા.
ઓ, એટલે કાયદાકીય પૃષ્ઠભૂમિ પણ છે એમની.
હા, ચોક્કસ. અને એમના કાયદા અને તેના તત્વજ્ઞાનની જે સમજ છે ને, એ એમના લખાણોમાં સ્પષ્ટ દેખાય છે. ખાસ કરીને જ્યારે એ ન્યાય, અપરાધ અને ઇતિહાસ પ્રત્યેની આપણી જવાબદારી જેવા મુદ્દાઓ પર લખે છે ત્યારે.
શ્લિંક પેલી પેઢીના છે જેમના માતા પિતાએ નાઝીયુગ જોયો હતો. જર્મનીમાં એમને બીજી પેઢી કહેવાય છે, એટલે એમનું કામ જર્મનીની પેલી જટિલ પ્રક્રિયા, જેને ફર્ગંગન હાઇટ્સ બિવેલ્ટિગું કહે છે, એટલે કે ભૂતકાળ સાથે સમાધાન કરવાની કોશિશ, એમાં એક મહત્વનું યોગદાન ગણી શકાય.
વેરગંગન હાઇટ્સ બિવેલ્ટિગું અઘરો શબ્દ છે, પણ એનો અર્થ બહુ ગહન છે ને?
બહુ જ. એટલે યુદ્ધ પછી જર્મનીએ ખાલી દેશ ફરીથી બાંધવાનો નહોતો, પણ પોતાની જાતને પૂછવાનું હતું કે આ બધું આટલું ભયાનક કેવી રીતે બની શક્યું, અને આમાં અમારી પેઢીની, અમારા વડીલોની જવાબદારી શી હતી.
બરાબર. એક પ્રકારનું આત્મમંથન અને સામૂહિક સ્મૃતિ સાથેનું કામ. હા, અને ધ રીડર પ્રકાશિત થઈ 1995માં, જર્મનીના પુનઃએકીકરણના થોડા જ વર્ષો પછી, એટલે એ સમયે આ સવાલો વધુ, એમ કહીએ કે વધુ પ્રસ્તુત બન્યા હતા. પછી તો ઓપરાના બુક ક્લબમાં આવી, ઓસ્કર વિજેતા ફિલ્મ પણ બની, એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જાણીતી થઈ.
હા, ફિલ્મે પણ ઘણી ચર્ચા જગાવી હતી.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ કથાના તાણાવાણા પાત્રોના મનોજગત અને એના જે ગહન વિષયો છે, અપરાધ બોધ, શરમ, પ્રેમ, ન્યાય, ઇતિહાસનું બોજ, આ બધાને આપણે જરા ઝીણવટપૂર્વક સમજીએ.
ચોક્કસ. તો ક્યાંથી શરૂઆત કરીશું? વાર્તાના સમય અને સ્થળથી?
હા, એ બરાબર રહેશે. આપણે છીએ બીજા વિશ્વયુદ્ધ પછીના પશ્ચિમ જર્મનીમાં, મુખ્યત્વે 1950નો દાયકો. યુદ્ધની રાખ હજી, એમ કહીએ તો, ઠરી નથી. દેશ ભૌતિક અને નૈતિક રીતે ભાંગી પડ્યો છે. આ વાતાવરણમાં વાર્તા આકાર લે છે,
અને આ વાર્તા એક રીતે બિલ્ડિંગ્સ રોમાન પણ છે, એટલે કે એક યુવાનના ઘડતરની કથા.
હા, વિકાસગાથા.
અને સાથે સાથે હોલોકોસ્ટ પછીના જર્મનીના નૈતિક મનોમંથનનું પ્રતિબિંબ પણ.
બિલકુલ.
અને આ ધૂંધળા પરિવેશમાં આપણને મળે છે બે મુખ્ય પાત્રો. એક છે 15 વર્ષનો સંવેદનશીલ વિદ્યાર્થી માઇકલ બર્ગ, અને બીજી છે એનાથી લગભગ બમણી ઉંમરની, થોડી અંતર્મુખી, રહસ્યમય લાગતી ટ્રેમ કંડક્ટર હાના શ્મિત્સ.
હાના શ્મિત્સ.
એમની પહેલી મુલાકાત જ અસાધારણ કહી શકાય. માઇકલ સ્કૂલેથી પાછો ફરે છે ને કમળાને લીધે રસ્તામાં જ ઉલટી કરી બેસે છે, સાવ લાચાર હાલતમાં. અને ત્યાંથી પસાર થતી હાના એને જુએ છે, કોઈ અપેક્ષા વગર એને સાફ કરે છે, ઘરે પહોંચાડવા મદદ કરે છે. આ એક અણધારી કરુણા જેવી ઘટના એમના સંબંધનો પાયો નાખે છે. પછી માઇકલ થોડા સમય પછી સાજો થઈને હાનાનો આભાર માનવા એના ઘરે જાય છે, અને ત્યાંથી શરૂ થાય છે એક અસંભવ લાગતો, ગુપ્ત અને અત્યંત તીવ્ર પ્રેમ સંબંધ.
પણ આ સંબંધની એક ખાસ વાત છે ને, પેલી વાંચનની પ્રથા.
હા, એ જ. આ સંબંધની ધરી જે છે એક અનોખી પ્રથા. શારીરિક આત્મીયતા પહેલા માઇકલે હાના માટે મોટેથી વાંચન કરવું પડે છે, ફરજિયાત જેવું.
અને શું વાંચે છે?
ક્લાસિક્સ. હોમરનું ઓડિસી, તુર્ગેનેવ, ચેકોવ, ટોલ્સ્ટોય, આવા મોટા લેખકોની કૃતિઓ. અને હાના એ જાણે કોઈ મંત્રમુગ્ધ અવસ્થામાં હોય એમ એકાગ્રતાથી સાંભળે છે.
જાણે શબ્દોની ભૂખ હોય એને.
બરાબર. જાણે શબ્દો અને વાર્તાઓ એની કોઈ ઊંડી ભૂખ સંતોષતા હોય, એની શારીરિક ઝંખના જેટલી જ પ્રબળ. આ વાંચન એમના સંબંધનો એક અભિન્ન હિસ્સો બની જાય છે.
આ સંબંધમાં પેલું સત્તાનું સમીકરણ પણ રસપ્રદ છે. હાના ઉંમરમાં મોટી છે, અનુભવી લાગે છે, એ જાણે નિયંત્રણ રાખે છે.
હા, શરૂઆતમાં એવું લાગે,
પણ બીજી બાજુ એ માઇકલ પર, એના વાચક પર સંપૂર્ણપણે નિર્ભર છે. આ નિર્ભરતા પાછળનું કારણ શું એ શરૂઆતમાં તો ખબર નથી પડતી.
ના, એ રહસ્ય રહે છે.
પણ આ સંબંધને જો આપણે મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો શું એ યુદ્ધબાદની જર્મન પેઢી એટલે માઇકલ અને નાઝી ભૂતકાળ ધરાવતી આગળની પેઢી એટલે હાના, એમના વચ્ચેના જટિલ પ્રેમ અને અપરાધભાવથી ભરેલા સંબંધનું પ્રતીક ગણી શકાય જે ઇતિહાસના બોજથી દબાયેલો છે?
આ એક અર્થઘટન ચોક્કસ થઈ શકે. પ્રેમ છે, પણ સાથે એક અકથિત ભયાનક ઇતિહાસ પણ જોડાયેલો છે.
અને પછી અચાનક એક દિવસ કોઈ કારણ આપ્યા વગર હાના ગાયબ થઈ જાય છે.
બસ એમ જ, કોઈ પત્તો નહીં, જાણે હતી જ નહીં.
પણ આ ઘટના માઇકલના મન પર એક ઊંડો, ક્યારેય ન ભૂસાય એવો એક ઘા છોડી જાય છે.
ખરેખર એ ઘા ક્યારેય રૂજાતો જ નથી. વાર્તા પછી 8 વર્ષનો કૂદકો મારે છે. આપણે આવી પહોંચીએ છીએ 1966માં.
ઓકે.
માઇકલ હવે યુવાન છે, કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. એના પ્રોફેસર એને અને બીજા વિદ્યાર્થીઓને નાઝી યુદ્ધ અપરાધીઓના એક મુકદ્દમાનું નિરીક્ષણ કરવા લઈ જાય છે.
અચ્છા, યુદ્ધ અપરાધોનો મુકદ્દમો?
હા, અને કઠેડામાં 5 સ્ત્રીઓ ઊભી છે, ભૂતપૂર્વ SS ગાર્ડ્સ. અને ત્યાં આરોપીઓ વચ્ચે માઇકલ કોને જુએ છે?
હાનાને.
હાના સ્મિથ્સને. એના પગ નીચેથી જાણે જમીન સરકી જાય છે.
બાપરે, આ તો કેવો આઘાત!
કલ્પના બહારનો. હાના પર આરોપ છે કોન્સન્ટ્રેશન કેમ્પમાં ગાર્ડ તરીકે કામ કરવાનો. અને સૌથી ભયાવહ આરોપ, કેમ્પ ખાલી કરાવતી વખતે સેંકડો યહૂદી સ્ત્રી કેદીઓને એક સડકતા ચર્ચમાં પૂરી દઈને મારી નાખવામાં મદદ કરવાનો.
ઓહ, આ તો ભયાનક છે. જે હાના એના માટે પ્રેમ અને રહસ્યનું પ્રતીક હતી, એ હવે
એક કથિત યુદ્ધ અપરાધી તરીકે એની સામે ઊભી છે.
એના મનમાં કેવો સંઘર્ષ ચાલતો હશે! પેલી પ્રેમાળા હાના અને આ આરોપી હાના, શું આ એક જ વ્યક્તિ હોઈ શકે? એ કેવી રીતે સમાધાન કરે?
એ જ તો મુખ્ય સંઘર્ષ છે. મુકદ્દમા દરમિયાન પેલી ચર્ચની ઘટના વિશે એક રિપોર્ટની વાત આવે છે. બીજી 4 આરોપી મહિલાઓ એકસમ થઈને જૂઠું બોલે છે કે એ રિપોર્ટ હાનાએ લખ્યો હતો અને મુખ્ય જવાબદાર એ જ હતી.
એટલે બધો દોષ હાના પર ઢોળી દેશે.
બરાબર. અને અહીં નાટક પરાકાષ્ઠાએ પહોંચે છે. ન્યાયાધીશ હાનાને એના હસ્તાક્ષરનો નમૂનો આપવા કહે છે, જેથી રિપોર્ટ સાથે સરખાવી શકાય.
ઓકે.
અને બરાબર એ જ ક્ષણે કોર્ટરૂમમાં શ્રોતા તરીકે બેઠેલા માઇકલના મગજમાં વીજળીનો ઝપકારો થાય છે.
શું?
એને વર્ષો જૂનું એક રહસ્ય ઉકેલાઈ જાય છે. હાના નિરક્ષર છે. એને વાંચતા કે લખતા આવડતું નથી.
શું વાત છે! નિરક્ષર હાના આટલા વર્ષોથી વાંચવાનો આગ્રહ રાખતી હતી.
હા, આ એક ખુલાસો હાનાના ભૂતકાળના બધા વર્તનને સમજાવી દે છે. શા માટે વારંવાર નોકરીઓ બદલતી, શા માટે માઇકલ પાસે વંચાવતી, શા માટે પ્રમોશન ઠુકરાવતી, અને હવે કોર્ટમાં હસ્તાક્ષરનો નમૂનો આપીને પોતાની નિરક્ષરતા જાહેર કરવાને બદલે
એ ગુનો કબૂલ કરી લે છે.
હા, ચૂપચાપ એ ગુનો પોતાના માથે લઈ લે છે, જાણે એના માટે એક હત્યારી તરીકે ઓળખાવવું એ નિરક્ષર તરીકે ઓળખાવા કરતાં ઓછું શરમજનક હોય.
આ તો અકલ્પનીય છે! શરમની આ કેવી પરાકાષ્ઠા!
અહીં શ્લિંક બહુ મોટો મુદ્દો ઉઠાવે છે. હાના માટે દુનિયા સામે પોતાની આ ઉણપ ખુલ્લી પડી જવાની શરમ કદાચ એના કથિત ગુના કરતાં પણ વધુ અસહ્ય હતી.
અને આ ખુલાસો માઇકલને એક ભયંકર નૈતિક કસોટી પર લાવી મૂકે છે, ખરું ને?
બરાબર.
એની પાસે એવી માહિતી છે જે કદાચ હાનાને આજીવન કેડમાંથી બચાવી શકે. પણ જો એ કોર્ટને કહે તો એ હાનાના એ રહસ્યને ઉઘાડું પાડી દેશે જેને આખી જિંદગી છુપાવતી આવી છે.
એને એ અપમાનનો સામનો કરવો પડે જેનાથી બચવા જેણે આ બધું કર્યું.
તો શું કરવું? હાના સાથે વિશ્વાસઘાત કરવો કે પછી ન્યાય સાથે? જો ચૂપ રહે તો?
એ પણ એક પ્રકારનો વિશ્વાસઘાત જ ગણાય ન્યાય સાથે.
બહુ જ અઘરી પરિસ્થિતિ. અને માઇકલ શું કરે છે?
ખૂબ મનોમંથન પછી માઇકલ મૌન રહેવાનું પસંદ કરે છે. પરિણામ, હાનાને આજીવન કેદ મળે છે, પેલી બીજી સ્ત્રીઓને હળવી સજા, અને માઇકલ એ આજીવન અપરાધ ભાવનાનો બોજ તળે જીવે છે.
એ પોતે પણ પાછળથી વિચારે છે ને પેલું વાક્ય, જ્યારે મેં તેના તરફ આંગળી ચીંધી ત્યારે તે આંગળી મારા તરફ જ પાછી વળી.
હા, જાણે કહેતો હોય કે હાનાનો ન્યાય તોડવામાં હું પોતે પણ ક્યાંક દોષી થતો. આ પેઢીગત અપરાધબોધ અને કાનૂની ન્યાયની મર્યાદાઓ બધું અહીં ભેગું થાય છે.
પણ શું એ ખાલી નૈતિક મળાગાંઠ હતી કે પછી એના ભૂતકાળના પ્રેમનો પ્રભાવ હતો, પોતાની પ્રિય વ્યક્તિને શરમથી બચાવવાની એક સહજ વૃત્તિ?
નવલકથા આનો કોઈ સીધો જવાબ નથી આપતી. એ વાચક પર છોડે છે અને પછી શરૂ થાય છે વાર્તાનો ત્રીજો અને અંતિમ ખંડ, લગભગ બે દાયકાનો સમયગાળો. માઇકલ કાયદાનો અભ્યાસ પૂરો કરે છે પણ સફળ વકીલ નથી બનતો, કાનૂની ઇતિહાસકાર બને છે, જાણે વર્તમાનથી જીવનથી અલિપ્ત રહેવા માંગતો હોય.
ભાવનાત્મક રીતે દૂર.
હા,
એના લગ્ન તૂટી જાય છે, પોતાની દીકરી સાથે પણ અંતર અનુભવે છે. જાણે હાના એના જીવનમાં જે ખાલીપો સર્જ્યો હતો એ ક્યારેય ભરાયો જ નથી.
અને અપરાધભાવ,
એનાથી પીડાતો એક વિચિત્ર પ્રાયશ્ચિત શરૂ કરે છે. એ પુસ્તકો વાંચીને એની ઓડિયો કેસેટ બનાવે છે અને જેલમાં બંધ હાનાને મોકલવાનું શરૂ કરે છે.
ઓહ,
એ જ પુસ્તકો?
હા, જે કિશોરાવસ્થામાં વાંચતો અને બીજા ઘણા નવા પુસ્તકો પણ. પણ સાથે ક્યારેય કોઈ પત્ર નહીં, કોઈ સંદેશો નહીં, ખાલી એનો અવાજ.
આ કેસેટ્સ હાનાના જીવનમાં શું બદલાવ લાવે છે?
એક ક્રાંતિ. જેલમાં માઇકલના અવાજને સાંભળીને અને જેલની લાઇબ્રેરીની મદદથી દાયકાઓ પછી હાના આખરે વાંચતા અને લખતા શીખે છે.
આ તો ગજબ કહેવાય, મોડી આવેલી સાક્ષરતા.
પણ આ સાક્ષરતા એના માટે ખાલી અક્ષર જ્ઞાન નથી, એક નવી દુનિયાના દ્વાર ખોલે છે.
પણ એ દુનિયા કઈ છે?
હવે જાતે હોલોકોસ્ટ વિશે વાંચવાનું શરૂ કરે છે, નાઝી અત્યાચારો વિશે, બચી ગયેલા લોકોની આપવીતીઓ વિશે.
ઓહ, એટલે હવે એ પોતાના ભૂતકાળનો સામનો કરે છે.
બરાબર. આ જ્ઞાન એને પોતાની ભૂમિકાનો સામનો કરવા મજબૂર કરે છે. આ સાક્ષરતા એના માટે મુક્તિ છે કે પછી એક નવો, વધુ ઊંડો બોજ, એ સવાલ રહે છે. લગભગ 18 વર્ષ જેલમાં વિતાવ્યા પછી જ્યારે હાનાની પેરોલ પર છૂટવાની તારીખ નજીક આવે છે ત્યારે જેલના અધિકારીઓ માઇકલનો સંપર્ક કરે છે, કારણ કે એ જ એકમાત્ર વ્યક્તિ છે જેનું નામ હાનાએ ક્યારેક સંપર્ક તરીકે આપ્યું હોય છે.
એટલે માઇકલ એને મળવા જાય છે?
હા, એ મદદ કરવા તૈયાર થાય છે અને વર્ષો પછી જેલમાં મળવા જાય છે. પણ એ મુલાકાત બહુ જ બેડોળ અને તણાવભરી હોય છે.
અપેક્ષિત છે.
સમય અને અનુભવોએ એમની વચ્ચે જાણે એક અદૃશ્ય કાચની દિવાલ ઊભી કરી દીધી છે. ભૂતકાળ વિશે વાત નથી કરી શકતા, ભવિષ્ય વિશે પણ નહીં.
અને પછી
હાના છૂટે એના આગલા દિવસે સવારે એ પોતાની કોટડીમાં આત્મહત્યા કરી લે છે.
હે,
આત્મહત્યા? હા, તે પોતાની નજીવી બચત અને એક ચિઠ્ઠી છોડી જાય છે. એમાં એની અંતિમ ઈચ્છા હોય છે, એના પૈસા પેલી ચર્ચની આગમાંથી બચી ગયેલી એકમાત્ર સ્ત્રીને આપવામાં આવે જે એના મુકદ્દમામાં સાક્ષી હતી.
ઓહ, અને માઇકલ શું કરે છે?
નવલકથાના અંતે માઇકલ એ સ્ત્રીને મળવા ન્યૂયોર્ક જાય છે. એ હવે વૃદ્ધ અને નાજુક છે. માઇકલ એને હાનાની આખી વાર્તા કહે છે, એના પ્રેમની, એના અપરાધની અને એની નિરક્ષરતાની.
પેલી સ્ત્રીનો પ્રતિભાવ શું હોય છે?
એ હાનાના પૈસા લેવાનો ઇનકાર કરે છે, પણ એક સૂચન કરે છે. આ પૈસા હાનાના નામે કોઈ યહૂદી સાક્ષરતા ચેરિટીમાં દાન કરી દેવામાં આવે.
વાહ, આ તો બહુ જ કરુણ પણ માર્મિક અંત કહેવાય.
હા, કોઈ સરળ સમાધાન નથી, કોઈ કેથાર્સિસ નથી, પણ કદાચ ન્યાયનું એક નાનું જટિલ સ્વરૂપ.
આ આખી જટિલ વાર્તા સાંભળ્યા પછી એ વિચાર આવે કે શ્લિંક આખરે કહેવા શું માંગે છે, કયા મોટા મુદ્દાઓ પર આપણું ધ્યાન ખેંચે છે?
પહેલો અને સૌથી સ્પષ્ટ વિષય તો પેલો પેઢીગત અપરાધબોધ અને વોગનહાઇટ્સ બવેલતીનો છે.
હા, માઇકલની પેઢીનો સંઘર્ષ, તેઓ એમના માતા પિતાની પેઢીના કાર્યોને કેવી રીતે સમજે, એમનો ન્યાય કેવી રીતે કરે, પછી ભલે ભાગીદાર હોય, મૂક પ્રેક્ષક હોય કે પીડિત હોય.
બરાબર. માઇકલનો હાના પ્રત્યેનો પ્રેમ અને એના ગુનાઓ વચ્ચે સમાધાન કરવાનો જે સંઘર્ષ છે એ જાણે યુદ્ધ પછીના જર્મનીના પોતાના ઇતિહાસ સાથેના અઘરા સંઘર્ષનું જ પ્રતિબિંબ છે.
બીજો મહત્વનો મુદ્દો પેલી શરમ અને રહસ્યોની શક્તિનો છે.
હા, અને એ કદાચ શ્લિંકનો સૌથી મોટો પ્રહાર છે. કેવી રીતે હાનાની અત્યંત અંગત શરમ, એની નિરક્ષરતા અજાણતા જ સામૂહિક અત્યાચારની સાથી બની જાય છે.
એટલે ઇતિહાસના મોટા અનિષ્ટો ક્યારેક આવી વ્યક્તિગત ઊંડી છુપાયેલી નબળાઈઓમાં મૂળ ધરાવી શકે છે.
હા, નવલકથામાં એક વિચાર આવે છે કે શરમની લાગણી નૈતિકતાનો પ્રશ્ન નથી, તે ખુલ્લા પડી જવાનો, દેખાઈ જવાનો પ્રશ્ન છે. આના માટે નૈતિક રીતે ખોટું હોવા કરતાં સામાજિક રીતે ઊણા દેખાવું વધુ ભયાવહ હતું.
ત્રીજું, શ્લિંક પોતે કાયદાના માણસ છે, એટલે કાયદો અને ન્યાયની મર્યાદા ઉપર પણ સવાલ ઉઠાવે છે.
બરાબર, હાનાનો મુકદમો કાયદાકીય પ્રક્રિયા મુજબ ચાલે છે, પણ શું એ સાચો ન્યાય કરી શકે છે? કોર્ટ તથ્યો અને પુરાવા માંગે છે, દોષ નક્કી કરે છે,
પણ માનવીય વર્તનની પાછળ રહેલા જટિલ મનોવ્યાપારો, શરમ, ગૌરવ, પ્રેમ, અજ્ઞાનતા, એને સમજવામાં કદાચ નિષ્ફળ જાય છે.
હા, કાનૂની સત્ય અને નૈતિક સત્ય વચ્ચેનું અંતર અહીં સ્પષ્ટ દેખાય છે.
અને ચોથો મુદ્દો, જે હોલોકાસ્ટ સાહિત્યમાં વારંવાર આવે છે, અનિષ્ટની સામાન્યતા, બનાલિટી ઓફ ઇવન.
હા, હાના કોઈ રાક્ષસી વૃત્તિવાળી સ્ત્રી નથી દેખાતી, એ સામાન્ય છે, ક્યારેક સંવેદનશીલ પણ લાગે છે, છતાં એ ભયાનક કૃત્યોનો ભાગ બને છે.
શ્લિંક કોઈ સરળ જવાબ નથી આપતા કે આવું કેમ થાય છે, કદાચ જવાબ છે જ નહીં.
ભયાનકતા એ જ છે કે સામાન્ય લોકો પણ અસાધારણ અનિષ્ટ કરી શકે છે.
અને છેલ્લે, પેલો પ્રેમ અને વિશ્વાસઘાત વચ્ચેનો તણાવ.
શું માઇકલનો પ્રેમ સાચો હતો? જો હા, તો મુકદમામાં એનું મૌન વિશ્વાસઘાત નહોતું, પણ જો એ બોલ્યો હોત તો શું એ હાનાના વિશ્વાસનો ભંગ ન કરત? આ પ્રશ્નો અંત સુધી મૂંઝવે છે.
આ બધા જ જટિલ વિષયોને રજૂ કરવા માટે લેખકે જે શૈલી અપનાવી છે એ પણ નોંધપાત્ર છે. આખી વાર્તા માઇકલના દૃષ્ટિકોણથી કહેવાય છે, પ્રથમ પુરુષમાં, ભૂતકાળને યાદ કરીને, રેટ્રોસ્પેક્ટિવ નેરેશન. એટલે હાના વિશેની આપણી બધી સમજ માઇકલની યાદો, એનો પ્રેમ, એનો અપરાધ ભાવ, એની મૂંઝવણ, આ બધા ફિલ્ટરમાંથી પસાર થાય છે.
બરાબર, આપણે ક્યારેય શુદ્ધ સત્ય નથી મેળવતા, પણ હંમેશા તેના દ્વારા અર્થઘટન પામેલી વાર્તા સાંભળીએ છીએ. આ આપણને સીધા જ માઇકલની નૈતિક દ્વિધાના ભાગીદાર બનાવે છે.
અને એનો શૂર પણ એવો જ છે, ઉદાસ, વિશ્લેષણાત્મક, ભાવનાત્મક રીતે ઘવાયેલા બૌદ્ધિક જેવો.
નવલકથાનું ત્રણ ભાગમાં વિભાજન પણ સૂચક છે. પહેલો ભાગ યુવાનીનો ઉત્કટ ગુપ્ત પ્રેમ, બીજો ભાગ કઠોર વાસ્તવિકતાનો સામનો, ભ્રમ નિરસન,
એટલે મુકદ્દમો.
હા, અને ત્રીજો ભાગ લાંબો પડછાયો, શોક અને અધૂરા સમાધાનનો પ્રયાસ. આ માઇકલના જીવનના તબક્કા અને હાના સાથેના બદલાતા સંબંધને તો દર્શાવે જ છે, પણ સાથે સાથે અંગત અનુભવથી વ્યાપક ઐતિહાસિક સમજ તરફની એની યાત્રા પણ સૂચવે છે.
અને પ્રતીકો, આખી નવલકથા પ્રતીકોથી ભરેલી છે. પેલું વાંચન અને સાક્ષરતા,
એ તો કેન્દ્રીય પ્રતીક છે જ, જ્ઞાન, સમજણ, નૈતિક જાગૃતિનું. હાનાની નિરક્ષરતાએ ખાલી શારીરિક ઉણપ નથી, પણ કદાચ નૈતિક અને ઐતિહાસિક વાસ્તવિકતાને વાંચવાની કે સમજવાની અનિચ્છાનું પણ પ્રતીક છે.
અને પછી જેલમાં એનું વાંચતા શીખવું, એ પોતાના ભૂતકાળ સાથેનો મોડો અને દુઃખદ મુકાબલો બને છે.
બરાબર, પહેલા ભાગમાં વારંવાર આવતો પેલો સ્નાન અને શુદ્ધિનો વિધિ.
હા, અપરાધ ભાવને ધોઈ નાખવાની, નિર્દોષ થવાની ઝંખના, અંગત અને ઐતિહાસિક બંને.
અને હાનાનો ટ્રામ કંડક્ટરનો યુનિફોર્મ, સત્તા અને વ્યવસ્થાનું પ્રતીક, પણ એકદમ સામાન્ય, રોજિંદુ. આ જ તો અનિષ્ટની સામાન્યતા છે. ભયાનકતા ઘણીવાર સામાન્યતાના ઓઠા હેઠળ છુપાયેલી હોય છે.
ખરેખર ધ રીડર આપણને સહેલા જવાબો નથી આપતી, અસ્વસ્થ કરે છે, વિચારતા કરે છે. કોઈ સ્પષ્ટ હીરો નથી, કોઈ સ્પષ્ટ વિલન નથી.
શ્લિંક આપણને યાદ અપાવે છે કે સમજવું એ માફ કરવા બરાબર નથી. અને જેમ માઇકલ અંતે વિચારે છે, આપણા જીવનના ટેક્ટોનિક સ્તરો એટલા ચુસ્તપણે એકબીજા પર ગોઠવાયેલા છે કે આપણે હંમેશા પછીની ઘટનાઓમાં અગાઉની ઘટનાઓ સામે આવીએ છીએ. તે એકદમ હાજર અને જીવંત હોય છે.
ભૂતકાળ ક્યારે મરતો નથી, વર્તમાનને સતત આકાર આપતો રહે છે. મને લાગે છે કે આ નવલકથા આપણને નૈતિક જટિલતાનો સામનો કરવા પડકારે છે, જ્યાં પ્રેમ અને અપરાધ, સમજણ અને નિર્ણય, એની વચ્ચેની રેખાઓ સાવ ધૂંધળી બની જાય છે.
અને તે એ પણ યાદ અપાવે છે કે ઇતિહાસ એ માત્ર પુસ્તકોમાં લખેલી ઘટનાઓ નથી, પણ વર્તમાનમાં જીવંત વાસ્તવિકતા છે, જે આપણા અંગત સંબંધો અને નિર્ણયોને પણ ઘડે છે.
આ કૃતિ આપણને એ વિચારતા મૂકી જાય છે કે શું વ્યક્તિગત નૈતિકતા અને ઐતિહાસિક જવાબદારી વચ્ચે હંમેશા સંઘર્ષ રહેવાનો,
અને શું પ્રેમ ક્યારેય ભૂતકાળના અપરાધોને ભૂંસી શકે. કે પછી ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરવો એ જ પ્રેમનું અંતિમ સ્વરૂપ છે?
સારો પ્રશ્ન છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.